માં એવું રેખાંકન આપણે અંતરંગ મંત્રીમંડળની ચર્ચા દ્વારા ઊભું કરીશું. એ ચિત્રને મૂર્તિમંત કરવા મારે દૂર દૂરના દેશાવરમાં યુદ્ધ કરવા જવું પડશે એવી મારી કલ્પના છે. હું દૂર હોઉં ત્યારે પ્રતિષ્ઠાનપૂર્ણનું અંતરંગ મંત્રીમંડળ દ્રષ્ટિવંત અને સુદૃઢ હોય તે આવશ્યક છે. એવા મંત્રીમંડળમાં મને અમાત્ય પિસુન અને આપનું સ્થાન અનિવાર્ય લાગે છે. આપણી શ્રેષ્ઠ પરંપરાઓનું સાતત્ય જળવાઈ રહે તે માટે પણ એ અત્યંત જરૂરી છે. ભરત તેમની મનોભૂમમાં કોઈ નવતર સ્વપ્ન સાકાર થતું અનુભવી રહ્યા હતા. ભદ્રસેનને તેઓ આ સ્વપ્નના ભાગીદાર બનાવવા માંગતા હતા. મહારાજ, રાજકારણ વિશેની આપની કલ્પના હું આજ સુધી તેને જે રીતે સમજતો આવ્યો છું તેથી જુદી જાતની છે. ભદ્રસેન, મનમાં કશી દ્વિધા ન રાખશો, રાજકારણ રાજકારણ જ રહે છે. આપે તેમાં પાછું સક્રિયપણે ઝુકાવવાનું છે. ભરતે આદેશ પણ એટલા પ્રેમપૂર્વક કર્યો કે ભદ્રસેનની છાતી આનંદથી ફાટ ફાટ થઈ રહી. મહારાજ, જીવનની આ ઘડી મને ધન્ય લાગે છે. હવે એક છેલ્લી વાત પૂછું? ભરતે આદરપૂર્વક કહ્યું. આજ્ઞા મહારાજ, આ વાત હું તમને ભદ્રસેન તરીકે નહીં, શસ્ત્ર વિદ્યાના મારા આદ્ય ગુરુ તરીકે પૂછી રહ્યો છું. મહારાજ, આપને સૌથી પહેલાં મેં શસ્ત્ર વિદ્યા શીખવી તે સાચી વાત. એ યાદ રાખી આપ મારો આદર કરો છો તેમાં મારી પાત્રતા કરતાં આપની મહત્તા વિશેષ છે. પરંતુ ભગવાન પરશુરામના શિષ્યને શસ્ત્ર વિદ્યા વિશે મારે કંઈ કહેવાનું હોય તેમ આપ કહો તો પણ હું સ્વીકારું નહીં. ભદ્રસેન, હું ભગવાન પરશુરામ પાસેથી જે શીખ્યો છું તે વિશે આપને કંઈ પૂછવું નથી. આ તો જુદી જ વાત છે. એક વખત મેં ભગવાન પરશુરામને પૂછ્યું, ભગવાન આપ પરશુના નિષ્ણાંત છો, છતાં મને તે શસ્ત્રની વિશિષ્ટ ચાવીઓ કેમ શીખવતા નથી? દરેક મહાયોદ્ધાઓએ પોતાને ફાવતું વિશિષ્ટ આયુધ જાતે શોધી કાઢવું પડે છે. ભગવાન પરશુરામે ઉત્તરમાં કહ્યું હતું. ભગવાનની એ ટકોર મારા મનમાં ચોંટી ગઈ. મેં મને ફાવતું આવે તેવું શસ્ત્ર શોધી કાઢ્યું છે, 80. તેનો પ્રયોગ મારે તમારી સમક્ષ કરી બતાવવો છે. આજે સાંજે તમે મેઘ પ્રતિછંદમાં આવશો? અવશ્ય આવીશ મહારાજ, ભદ્રસેને કહ્યું. તમને આનંદ થશે, ભરતે કહ્યું. તે દિવસે સાંજે મેઘ પ્રતિછંદના ઉદ્યાનના એકાંત ભાગમાં ભરતે 80ના કેટલાક પ્રસંગો કરી બતાવ્યા તેથી ભદ્રસેન મુગ્ધ થઈ ગયા. ભદ્રસેન, હું 80 ચલાવતો હોઉં ત્યારે તમે મારા પર કટાર ફેંકજો, ભરતે પોતાનું કૌશલ્ય બતાવવા કહ્યું. ના મહારાજ, પ્રયોગ ખાતર પણ જેને વફાદારી સમર્પી છે તેના પર કટાર ફેંકવાનું પાતક હું નહીં કરું. કહેતા હો તો પથ્થર ફેંકું, આપની કસોટી તો તેથી પણ થશે જ ને. ભદ્રસેને પોતાની કટાર ફેંકવાની કુશળતાનો આડકતરો ઇશારો કર્યો. ભદ્રસેને નાના મોટા પથ્થર ફેંકી જોયા પણ વિદ્યુત વેગે ફરતી ભરતની 80ને અથડાઈને તે પાછા પડ્યા. ભરત 80 ફેરવતા ત્યારે તેમાં વિદ્યુતનો સંચાર થયો હોય એટલી ગતિ આવતી. કેમ લાગે છે તમને આ શસ્ત્ર? ભરતે ઉત્કંઠાપૂર્વક પૂછ્યું. મહારાજ, આ શસ્ત્ર અજબ છે, ભદ્રસેને પ્રમાણપત્ર આપ્યું. નવા શસ્ત્ર તરીકે તમને 80 ગમી? મહારાજ, આ પ્રકારનું શસ્ત્ર યોજવાની કલ્પના આપને કેવી રીતે આવી? ભદ્રસેન, 80ના નિર્માણમાં મારી કુશળતા નહીં, ભગવાન રુદ્રની અસીમ કૃપા કામ કરી ગઈ છે. મહારાજ, એ કૃપા કેવી રીતે ઉતરી તેની થોડી વિગત કહેશો? ભદ્રસેન, એક વખત હું ભગવાન પિનાક પાણીની પૂજા કરતો હતો ત્યાં મારી આસપાસનું દ્રશ્ય એકાએક ધુંધળું બની અદ્રશ્ય થઈ ગયું. એ ઘાટા ધુમ્મસમાંથી થોડી વારે જ્યોતિનું વર્તુળ પ્રગટ્યું અને તેની વચ્ચે દેખાયા તુષારસા ગૌર ભગવાન. ધુર્જટી, હું ભાનમાં હતો છતાં મને કંઈ બોલવાનું ન સૂજ્યું, કંઈ માંગવાનું મન ન થયું. ભગવાનનું દર્શન એ જ પરમ ધન્યતા બની રહી. થોડી વારે ભગવાન રુદ્રે પૂછ્યું, ભરત, તારે કોઈ વિશિષ્ટ શસ્ત્ર જોઈએ છે ને? હા પ્રભો, મેં વિનમ્રપણે કહ્યું. જો, તારું કદ અને સામર્થ્ય જોતા તને આ 80 ફાવશે. કંઈ ભગવાન નીલ લોહીતે મારા હાથમાં ચમકારા કરતી 80 મૂકી. એ 80 સ્વીકારતા હું ભગવાન શંકરને પગે પડ્યો. ઊભા થઈને જોઉં છું તો ન ધુમ્મસ હતું, ન રુદ્રદેવ. પૂજાના ખંડમાં હું એકલો ઊભો હતો. હા, મારી સામે રુદ્રે આપેલી આ 80 પડી હતી. મેં ભાવપૂર્વક ઊંચે જોયું તો મને નાદ સંભળાયો. 80 શસ્ત્ર વર્ષો પર્યંત મહત્વનું આયુધ રહેશે. વળી મેં વંદન કર્યા. મારું અંતર પુલકિત થઈ ઉઠ્યું હતું. મહારાજ, ભગવાન રુદ્રની આગાહી સાચી છે. સૈન્યો ભેગા થઈ જાય ત્યારે 80 જ કામ આપે તેવું શસ્ત્ર છે. ભદ્રસેન, 80ધારીઓની આખી સેના ઊભી કરી હોય તો? તો મહારાજ, આપણે દુશ્મનો પર વીરતાપૂર્વક તૂટી પડવાનો યુદ્ધ દાવ બહુ સફળતાપૂર્વક ખેલી શકીએ. શસ્ત્ર વિદ્યાના જાણકાર ભદ્રસેન 80ની શક્યતાઓ વિચારતા મૌગ્ય અનુભવી રહ્યા. નવા સેનાપતિના સાથમાં રહી તમે 80ધારીઓની સેના ઊભી કરશો? મહારાજ, પહેલાં તો મારે 80 ચલાવવાનું પ્રાવીણ્ય પ્રાપ્ત કરવું પડશે ને. દરરોજ સાંજે આ સમયે અહીં આવજો. આપણે બંને સામસામાં 80ના દાવ ખેલીશું. ભરત પ્રોત્સાહન મળતા પ્રસન્ન હતા. તેમને યુદ્ધના નવા નવા વ્યૂહ સૂજવા માંડ્યા હતા. ભદ્રસેન ભરતની ઈચ્છાને માન આપી રાજકારણમાં પુનઃ પ્રવેશ્યા. તેમજ પોતે સમગ્ર જીવન જેની આરાધનામાં ગાર્યું હતું તે શસ્ત્ર વિદ્યામાં નવો અખતરો કરવાની તક પણ આવકારી રહ્યા. જીવનના અંતિમ તબક્કામાં નવી શસ્ત્રધારી સેના તૈયાર કરવાની કલ્પનાથી તેઓ પ્રસન્ન હતા. નવા સેનાપતિના પોતે માર્ગદર્શક બનશે તેનું ભદ્રસેનને ગૌરવ હતું. થોડા દિવસ બાદ ભરત નવા અંતરંગ મંત્રીમંડળની રચના અર્થે મારીચી આશ્રમમાં પહોંચ્યા. સૌને આશ્ચર્ય પમાડવા ભરતે પોતાના આગમનના સમાચાર આગળથી જણાવ્યા નહોતા. રાજગાદીએ બેઠા પછી પણ પોતે અમુક સ્થળે તોફાની બાળક જેવા રહી શકે છે તે દર્શાવવા ભરત પોતાની સાથે અંગરક્ષક પણ નહોતા લાવ્યા. ઈચ્છા થઈ અને ચાલવા માંડ્યા હોય તેમ તે તદ્દન એકાકી હેમકૂટ પર પહોંચ્યા. ભરતે જે હરણને મૃત્યુના મોહમાંથી બચાવ્યું હતું તે મૃત્યુ પામ્યું હતું. મેનકા અને સાનુમતી પણ આશ્રમમાં નહોતા. તેઓ બંને યાત્રાએ ગયા હતા. મારીથી આશ્રમમાં કોઈ મહત્ત્વનો ફેરફાર થયો નહોતો. બધું જેમનું તેમ હતું. છતાં ભરતને મોટા બા, માસી અને જોડીદાર હરણની અનુપસ્થિતિને લીધે આશ્રમ જુદો લાગ્યો. મારીથી આશ્રમમાં જે 3 જીવ સાથે ભરત બચપણમાં રહ્યા હતા તેમની સ્મૃતિ તેમના અંતરમાં ઘોરાઈ રહી. ઘડીભર તે મૌન ઊભા રહ્યા. પછી પોતાના પ્રિયજનની સ્મૃતિને જુહારતા હોય તેમ ભરત મેનકા કુટીરને ઓટલે બેઠા. ભરત સમાધિમાં લીન હોય તે રીતે મૌન ધારી બેઠા. એ ઓટલે બેઠા તેમને વહી જતા જીવનનો પ્રવાહ તટસ્થ રીતે જોવાની તક મળી. ભરત આ રીતે શાંતિપૂર્વક બેઠા તેમાં કેટલો સમય વ્યતીત થયો એનો તેમને પોતાને ખ્યાલ ન રહ્યો. અતિથને વાગોળતા આ રીતે બેસી રહેવાની તક ભરતને ભાગ્યે જ મળતી. ભરત ચિંતન મગ્ન બેઠા હતા ત્યાં ભરતરાજ ત્યાંથી પસાર થયા. એકાએક પોતાના મિત્રને બેઠેલા જોઈ ભરતરાજ હર્ષભેર બોલી ઉઠ્યા, અરે ભરત, તમે ક્યાંથી, ક્યારે આવ્યા? થોડી વાર પહેલાં જ આવ્યો. ભરત રસ સમાધિમાંથી જાગતા હોય તેમ આરસ મરડીને બેઠા થયા. ભરત, તમે કોઈ અજાણ્યાની જેમ ઓટલે કેમ બેસી ગયા? ભરતરાજની પ્રસન્નતા છુપી રહેતી નહોતી. ભરતરાજ, હું તો અજાણ્યાની જેમ બેસી રહ્યો, પણ તમે મને અજાણ્યાની જેમ માનાર્થ સંબોધન શા માટે કરો છો? કરવું પડે. હવે તમે કણ્વ આશ્રમના બ્રહ્મચારી નહીં, પ્રતિષ્ઠાનપુરના મહારાજા ધીરાજ છો. તેથી આટલો બધો ફેર પડી જાય? ભરતની આંખમાં તોફાન ઝપક્યું. હા, હવે તમારી આજ્ઞા માનવી પડે. સારું, તો મહારાજા ધીરાજ તરીકે મારી આજ્ઞા છે. તમારે ભરતરાજે મને પહેલાંની જેમ જ એક વચનથી સંબોધન કરવું. ભરત મૂછમાં હસ્યા. આજ્ઞા, એ તો માનવી પડશે. કહે, અહીં ઓટલે કેમ બેઠો છે? ભરતરાજે ભરતની ટીખર પારખ્યું. મોટા બા અને બા માસી હાજર નથી એટલે ઓટલે બેસી તેમના સ્મરણો વાગોરું છું. મારું પારેલું હરણ પણ યાદ આવ્યું છે. ક્યારેક આમ એકલા બેઠા ખોવાઈ જવાની મજા પડે છે. મોટા બા અને બા માસી ક્યાં ગયા છે? એ બંને યાત્રાર્થે પર્યટનમાં ગયા છે. તારા આગમનના સમાચાર તે આગળથી કેમ ન મોકલ્યા પ્રતિષ્ઠાનપુરના મહારાજા ધીરાજ? આમ ઓટલે બેઠા સંભાળના વાઘોરે તેમાં અમારી શોભા નહીં, ભરતરાજે કહ્યું. ભરતરાજ, આ તો મારું ઘર. અહીં સમાચાર મોકલ્યા વિના આવી ચડવાનો મારો અધિકાર જતો કરવા હું તૈયાર નથી. અને રાજવી પદનો ભાર હું પ્રતિષ્ઠાનપુરથી નીકળ્યો ત્યારે ત્યાં ખંખેરતો આવ્યો છું. ભરતરાજ, મારીજી આશ્રમના મારા બચપણના સંભાળના તાજા કરવાનો ઓર આનંદ છે. ભરત હરવા ફૂલ હતા. ભરત, સંભાળના વાગોરવાનો ઓળકાર આવી ગયો હોય તો ચાલ મારી સાથે. ભરતરાજે વિનોદ ચાલુ રાખ્યો. હું તમારે ત્યાં જ આવવાનો હતો. મારે તમારું ખાસ કામ છે એટલે તો અહીં આવ્યો છું. ભરત ઊભા થયા. ભરતરાજે જૂના મિત્રને હાથ ચાલી આગર કર્યા. ભરત, કામ નિમિત્તે તે મને યાદ કર્યો એ બદલ આભારી છું. કહે, તું ભોજનમાં શું લઈશ? ભરતરાજે પોતાની કુટીરે પહોંચી પૂછ્યું. મારે માટે કશી ખાસ વાનગી બનાવવાની જરૂર નથી, જે કંઈ હાજર હશે તેથી ચાલશે. પોતે મારીથી આશ્રમમાં રાજા નથી પણ કુટુંબીજન છે એ વાત ભરત પ્રસ્થાપિત કરવા માંગતા હતા. તું ભગવાન મારીચીને મળી આવ્યો ને? ભરતરાજે પૂછ્યું. મહારાજા ધીરાજ ભરત આશ્રમના પ્રાણ સમા મારીચીને મળ્યા વિના ઓટલે સંભાળના વાગોરવા બેસી ગયા હોય તેથી ભરતરાજને આશ્ચર્ય થાય તેવું હતું. ના, પહેલાં મારે તમારી સાથે વાતો કરવી છે, પછી ભગવાનને મળવા આપણે બંને સાથે જશું. ભરતે સ્પષ્ટતા કરી. ભગવાન મારીચીને પહેલાં મળવા ન જવા પાછળ કશો અવિવેક નહીં પણ સમજપૂર્વકની ગણતરી હતી એમ ભરતે સૂચવ્યું. ભરતરાજ રસોઈની તૈયારી કરતા હતા ત્યારે ભરતે કહ્યું, મને તો કંઈક કામ ચીંધો, શીખેલું બધું હું ભૂલી નથી ગયો. ભરત, આજ તું મારો મહેમાન છે, તારું આતિથ્ય કરવાનો મારો અધિકાર છે. હું પ્રતિષ્ઠાનપુર આવું ત્યારે તું મારું સ્વાગત કરજે, અત્યારે મૂંગો બેસી રહે. બહુ સારું, અધિકારને વર્ગી રહો. મને તો એમ કે ભોજનનું જલ્દી પતે તો વાતો કરવાનો એટલો વિશેષ સમય મળે. ભરત, મને ફાંફું ન માનીશ. રસોઈ તૈયાર કરવી એ મારે મન ડાબા હાથનો ખેલ છે. ચપટી વગાડતામાં ભોજન તૈયાર અને તારાથી વાતો કર્યા વિના ન રહેવાતું હોય તો માંડ બોલવા. હું સાંભળું છું આયુર્વેદના આચાર્ય ભરતરાજ બડી મોજથી વિનોદ કરતા આનંદ વ્યક્ત કરવાની તેમની આ એક રીત હતી. ભરત વયમાં નાના હોવા છતાં તેમના પ્રિય મિત્ર હતા. ઉત્તરમાં ભરત મૌન થઈ ગયા. ભરત, કેવો લાગે છે રાજવહીવટનો પ્રત્યક્ષ અનુભવ કે આ બાબત સ્પષ્ટ અભિપ્રાય આપી શકાય એટલો રાજ્ય કરવાનો અનુભવ હજી થયો નથી? કદાચ હજી રાજ્ય અભિષેકના ઉત્સવનો ગારો ચાલતો હશે. ભરતરાજે ભોજન બાદ મુખવાસ આપતા પૂછ્યું, ભરત રાજકરણીની કોઈક વાત કરવા આવ્યા છે એમ તેમણે કલ્પી લીધું હતું. ભરતરાજ, તમારો પ્રશ્ન બરાબર નથી, ભરતે અણગમો વ્યક્ત કર્યો. કેમ, તું તો ભારે સુગવારો થઈ ગયો લાગે છે. આ સીધા સાદા પ્રશ્નમાં તને શું વાંધો આવ્યો? ભરતરાજ, પ્રતિષ્ઠાપુરની ગાદી પર બેસવાનું મારે ભાગ આવ્યું એટલે રાજ્ય અને પ્રજાની સમગ્ર જવાબદારી મારા એકલાને શિરે આવી ગઈ. એવું વિચારતા હો તો તમે મિત્રને તેના કસ્સા વાંક વિના રજર તો મૂકી દીધો કહેવાય. શાસનનો બોજ ઉઠાવવામાં તમારે પણ ફાળો આપવાનો છે. તરીને દૂર ઊભા રહેશો તે નહીં ચાલે. ભરતને ભરતરાજ સમક્ષ પોતાનો મુદ્દો રજૂ કરવાની સરસ તક મળી ગઈ. મને રાજકારણના કાદવમાં રગદોરવા માંગે છે, એમ કરવાનું કારણ શું? પ્રતિષ્ઠાનપુરમાં રાજપુરુષોનો દુષ્કાર પડ્યો છે? ભરતરાજ ભરતના સીધા હુમલાથી આશ્ચર્ય પામ્યા. પોતે સક્રિય રાજકારણમાં પડે એવી તેમણે કલ્પના સરખી કરી નહોતી. ના, રાજપુરુષોનો અમારે ત્યાં રાફડો છે. રાષ્ટ્રમાં આટલા બધા રાજપુરુષો હોય તે મને ઇષ્ટ નથી લાગતું. બીજું રાષ્ટ્રનું નવું ઘડતર માત્ર રાજપુરુષોના હાથમાં સોંપી દેવું તે સલામત નથી. એમાં મને જોખમ દેખાય છે. એ જોખમ નિવારવું હોય તો રાજપુરુષો સાથે મુનિઓને જોડવા જોઈએ. મહત્વનો શબ્દ પારગામી દ્રષ્ટિએ તપસ્વીનો ગણાવવો જોઈએ. ભરતે ચર્ચાને અનુરૂપ ગાંભીર્ય ધારણ કર્યું. રાષ્ટ્રનું નવનિર્માણ કરવાની તારી કોઈ વિશિષ્ટ યોજના છે? ભરતરાજે ભરતના વિચારમાં મૌલિકતા જોઈ. મારા મનમાં તેની સ્પષ્ટ ઝાંખી છે પણ તેની વ્યવસ્થિત યોજના મેં તૈયાર કરી નથી. આ વિશે મેં જે વિચાર્યું છે તે પછી મને આ કામ ક્રાંતિનું લાગે છે. તે માત્ર રાજપુરુષોની જવાબદારી માનીશું તો આપણે ભીત ભૂલવાના છીએ. જે કોઈ રાષ્ટ્ર કે માનવ સમૂહ જીવનના ઉચ્ચ મૂલ્યોની પ્રસ્થાપના અર્થે પરિવર્તનશીલ નથી રહી શકતો તે વિનાશની દિશામાં આગળ વધે છે. મહર્ષિ વિશ્વામિત્રે આર્ય અનાર્યના અલગવાળા મિટાવી તેમનો સમન્વય સાધ્યો તેથી રાષ્ટ્રજીવનમાં નવી ચેતના પ્રગટી. અન્ય રાષ્ટ્રો માટે માર્ગદર્શક એવું એ પગલું હતું. મહર્ષિના એ કાર્યમાં અનેક રૂકાવટ આડે આવી પરંતુ તેમનું ગજું મોટું હતું. તેઓ એ રૂકાવટોને અતિક્રમી શક્યા. મહર્ષિ વશિષ્ઠની નારાજી વહોરી લેતાય તેઓ ગભરાયા નહીં. આપણી સાચી વાત સામે સમર્થ વ્યક્તિ પડે તેનીએ પરવા ન કરતા આગળ વધવું તે ક્રાંતિને માર્ગે જનાર માટે પહેલું આવશ્યક પગલું. ભરત ગૌરવભેર વાત કરી રહ્યા. તે રાષ્ટ્રનું નવઘડતર કઈ દિશામાં કરવા વિચાર્યું છે? ભરતરાજ ભરતના દર્શનથી પ્રસન્ન થયા. રાષ્ટ્રને સન્માર્ગે દોરવા જે પ્રકારના સ્વપ્નદ્રષ્ટાની જરૂર હોય છે તે ભરતરાજને ભરતમાં મૂર્તિમંત થતો લાગ્યો. ભરતરાજ, વેદ મંત્રોનું દર્શન આર્યોના જીવનની પ્રથમ ક્રાંતિ હતી. એ દર્શન ત્રિકાલાબાધિત છે. કાળ જેને જીર્ણ કે નિરુપયોગી ન બનાવી શકે એવું એ દર્શન છે. પરંતુ પવિત્ર મૂલ્યોના સંરક્ષણાર્થે લોકો સતત જાગૃત ન રહે કે કાલક્રમાનુસાર પરિવર્તનશીલ ન રહી શકે તો એવું ઈશ્વરી દર્શન પણ વ્યર્થ ક્રિયાકાંડ બની જવાનો ભય છે. આર્ય અનાર્યના મિલનને પરિણામે અંતર્વિગ્રહો બંધ પડતા રાષ્ટ્રમાં અસાધારણ શક્તિનો સ્ફોટ થયો છે. આ શક્તિને વેદ બોધ્યા જીવન મૂલ્યોથી નાથવામાં ન આવે તો માત્ર અંધશક્તિ વિમાર્ગે ચડી જવાનો ભય ઊભો જ છે. શક્તિના અશ્વને સત્ય અને ઋતની લગામ ન હોય તો તે વ્યવસ્થિત માનવ સમાજના રથને જ્યાં ત્યાં અફરાવી કઠોરે ચડાવી દે. વિમાર્ગે જવાની શરૂઆત એવી ધીમી અને પ્રચ્છન્ન હોય કે નૈતિક મૂલ્યોના થઈ રહેલ હાસની પ્રારંભમાં ખબર પણ નથી રહેતી. ભરત મિત્ર સમક્ષ પોતાનું મન ખુલ્લું કરી રહ્યા. અંતરમાં ગોરાતા આવા સ્વપ્નોની વાત ભરદ્વાજ સિવાય બીજા કોને આટલી કરી શકત? જીવનના સ્વપ્નમાં ભાગ પડાવે તેવા મિત્ર મળવા એ પરમ ભાગ્યનું ચિહ્ન છે. ભરત, તે સમાજના ઘડતરનો પાયાથી વિચાર કર્યો લાગે છે. તારા હાથમાં રાષ્ટ્રનું ભાવિ સલામત છે. ભરતરાજે ભરતને અંજલિ આપી, પણ પોતે રાજકારણમાં સક્રિય બનશે તેવી બાંહેધરી ન આપી. ભરતરાજ, આપણું રાષ્ટ્ર શરીર એકંદરે સ્વસ્થ અને સ્ફૂર્તિવંત છે, પરંતુ હમણાં હું જોઉં છું કે પોતાના અંગત જીવનમાં સત્ય અને ઋતનું અણિશુદ્ધ પાલન કરનાર કેટલાક રાજપુરુષો જનસમૂહ કે રાષ્ટ્રના હિતને નામે મૂલ્યોની જાળવણી બાબતમાં શિથિલતા દાખવતા થયા છે. રાષ્ટ્રને લાભ થતો હોય તો ખોટું પણ કરાય એ માણસ તંદુરસ્ત નથી. વ્યક્તિ અને રાષ્ટ્ર વચ્ચે મૂલ્યોની બાબતમાં વિસંવાદ હોય તે અધપતનને માર્ગે લઈ જનારું પહેલું પગલું છે. શરૂઆતમાં નિર્દોષ ક્યારેક હિતકર પણ લાગતો આવો વિસંવાદ આગળ જતાં રાષ્ટ્રના આત્માને કોરી ખાતા રાક્ષસનું સ્વરૂપ ધારણ કરે છે. થોડા રાજપુરુષોની આવી હાનિકારક સમાધાન વૃત્તિને અંકુશમાં રાખવા માટે પ્રતિષ્ઠાનપૂર્ણા અંતરંગ મંત્રીમંડળમાં તમારા જેવા ઋષિકોટીના માનવ જોઈએ. અસત્ય સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન ચલાવી ન લે તેવા મૌલિક વિચારકોનો મારે સાથ જોઈએ. મને તો મંત્રીમંડળમાં મૂકવા માંગે છે. ભરતરાજે પગ નીચે ઝેરી નાગ આવી ગયો હોય તેવો ચોંકી ઉઠ્યાનો ભાવ દર્શાવ્યો. ભરતની વાત સાચી લાગવા છતાં ભરતરાજને પ્રતિષ્ઠાનપૂર્ણા અંતરંગ મિત્રમંડળમાં જોડાવાનું ઇષ્ટ ન લાગ્યું. ચમકો છો શા માટે? હું તમને આપઘાત કરવાનું નહીં, સનાતન મૂલ્યોના સંરક્ષક થવાનું કહું છું. વ્યક્તિગત જીવન માટે જે સદ્ગુણ ગણાય તે સમૂહ જીવન માટે નિરર્થક બની જશે. એ આફત તમે દૂર અરગા બેઠા તટસ્થ ભાવે જોયા કરશો. ભાવના અને વ્યવહાર વચ્ચે વિચ્છેદ પડતો અટકાવવાનો તમારો ધર્મ નથી? ભરતનો ઉત્સાહ ક્યાંય સમાતો ન હતો. ભરત, તે પ્રતિપાદિત કરેલ સિદ્ધાંતને મારું સમર્થન છે, તેની આવશ્યકતા પણ હું સ્વીકારું છું. જીવન સ્વચ્છ અને વહેતું રાખવા માનવ જાત સમક્ષ ઉચ્ચ આદર્શ હોવા આવશ્યક છે. એમ ન થાય તો માત્ર ભૌતિક લાભાલાભની ગણતરીમાં પડેલા માનવ ધીમે ધીમે દાનવ બનતો છેલ્લે પશુ બની જાય ઈશ્વરની આ સૃષ્ટિનું સર્જન માનવને ઊંચો ઉઠાવવા માટે છે, નીચો પાડવા માટે નથી. ભરતરાજે વડીલની અદાથી ભરતનો વાંસો થાબડ્યો. ભરતરાજ, તમારો સાથ મેળવીને હું ધન્ય બનીશ. આપણે બરડને બદલે પરિવર્તનક્ષમ સમાજની રચના કરવી છે, તેમાં તમારું માર્ગદર્શન જોઈશે. રાજપુરુષોના વ્યવહારુ ડાપણને સ્વાર્થપરાયણતામાં પડતું અટકાવવા તમારે અંતરંગ મિત્ર મંડળની પ્રેરણામૂર્તિ બનવું પડશે. જે રાષ્ટ્રના તંત્ર પર આખરી અંકુશ સાચા આચાર્યો અને ઋષિઓનો રહે છે તે અમર બની જાય છે. ભરત ઈશ્વરના પ્રેરાયા બોલતા હોય તેમ એકથી એક ચડિયાતા સિદ્ધાંતો રજૂ કરી રહ્યા. ભરત, તારી ભાવનાથી હું પ્રસન્ન છું. જે નૃપતિ સત્તાના સૂત્રો પોતાના હાથમાં કેન્દ્રિત કરવાને બદલે સામેથી ઋષિઓનું નિયંત્રણ આમંત્રે છે તે સાચી શાસન પ્રણાલીના હાર્દનો જાણકાર છે. આમ છતાં અફસોસની વાત છે કે હું પ્રતિષ્ઠાનપુરના અંતરંગ મંત્રીમંડળમાં જોડાઈ શકું તેમ નથી. ભરતરાજે પોતાનો નિર્ણય દઢતાપૂર્વક જણાવ્યો. ભરતરાજ, તમે ખરા છો. એક તરફથી પ્રસન્નતા વ્યક્ત કરો છો તો બીજા જ શ્વાસે મને સહકાર આપવાની ના કહી નવડાવી નાખો છો. પરસ્પર વિરોધી એવી આ વાત નથી? ભરત નિરાશ થવા તૈયાર નહોતા. ભરત, તમે આમાં પરસ્પર વિરોધ દેખાય છે, કારણ કે તું જાણતો નથી કે મેં એકબીજા કામમાં સંપૂર્ણ સમય આપવાનો નિર્ણય કરી લીધો છે. ભરતરાજે પોતાની મુશ્કેલી વ્યક્ત કરી. રાષ્ટ્ર નિર્માણથી ચડે એવું કયું કામ આપે હાથ ધર્યું છે? ભરતે પોતાની ઉત્સુકતા વ્યક્ત કરી. ભરત, ગુરુદેવ કણવની આપણી વિદ્યાપીઠના આયુર્વેદનું શિક્ષણ વ્યવસ્થિત અને વિસ્તૃત કરવાનું કામ મેં માથે લીધું છે. ભરતરાજે કહ્યું, એ કાર્ય અધ્યાપન કાર્ય શાસન ચલાવવાથી ચડિયાતું ગણાતું. તમારા એ કામનું મહત્ત્વ હું સ્વીકારું છું. હવે એ કાર્ય અને હું કહું છું તે જવાબદારીમાં તાત્કાલિક વિશેષ મહત્ત્વનું કહ્યું તેનો નિર્ણય કરવાનું આપણે ભગવાન મારીચી પર છોડીએ એ બરાબર છે. ભરત સમજ્યા કે કોઈ બાબતનો નિર્ણય કરી ચૂકેલ ભરતરાજને તેમાંથી ચલાયમાન કરવાનું મુશ્કેલ હતું. ભરતરાજ ભગવાન મારીચીના મધ્યસ્થી સ્વીકારે તો જ તેમને અંતરંગ મંત્રીમંડળમાં લેવાની આછીસી શક્યતા હતી. ભગવાન મારીચી ભરતરાજને અંતરંગ મિત્રમંડળમાં જોડાવાનું નહીં કહે તો પણ તેને માટે કોઈક યોગ્ય નામ સૂચવ્યા વિના નહીં રહે તેવી ભરતને આશા હતી. કબૂલ, ભગવાન મારીચી જે નિર્ણય કરશે તે મારે માટે શિરોમાન્ય. પણ ભરત, તું એટલું તો સમજ. ભરતરાજ ભગવાનની મધ્યસ્થી સ્વીકાર્યા પછી મને સમજાવવાનો પ્રયાસ કરવો તે યોગ્ય નથી. હવે તમારે જે કંઈ સમજાવવાનું હોય તે ભગવાન મારીચીને સમજાવજો. આ પ્રશ્ને હું મારું મન ખુલ્લું રાખું છું, તમે પણ મનમાં કોઈ પ્રકારના જારા ન રાખશો. ભરતે ભરતરાજને ચર્ચા કરતા રોક્યા. બદમત બનીને ચર્ચા કરવાથી નિરર્થક કડવાસ ઊભી થાય એવી ભરતને ભીતિ હતી. ભરતરાજની મહાનુભાવિતાનો પૂરો ખ્યાલ મેળવવાનો તેમને માટે હજી બાકી હતું. ભરત, તું જબરો છે. થોડા દિવસમાં તે આધિપત્ય ભોગવતા શીખી લીધું. તારો આદેશ માનવો પડશે. ભરતરાજ ખડખડાટ હસી પડ્યા. મારો આદેશ માન્ય કરતા થાવ તો જ્યાં વેદગાન પ્રગટ્યું એ રાષ્ટ્રને નવા પરિમાણ લાદે અને તે પુનિત પુરુષાર્થમાં તમે પણ ભાગીદાર હો. ભરત પણ હસ્યા. ભરત અને ભરતરાજને આવતા જોઈ ભગવાન મારીચી તેમને લેવા બહાર આવ્યા. તેમના વદન પર પ્રસન્ન સત્કારનો મધુર ભાવ તરવરતો હતો. ભગવાન મારીથી ભરત અને ભરતરાજને ઘરે લગાડીને ભેટ્યા. તેમનો સ્પર્શ શીતલતા અને તાજગી બક્ષતો. ભરતના અંતરનો અજંપો ભગવાન મારીતીના પાવક સ્પર્શ માત્રે અડધો ઓછો થઈ ગયો. ભરત, ભારદ્વાજ, તમે રાષ્ટ્ર અને માનવ જાતની સેમની દીક્ષા લીધી હોવા છતાં પરસ્પરના મતભેદથી પર ઉઠવાની વૃત્તિ નથી કેળવી શક્યા? તમે બંને એક જ માર્ગના પ્રવાસી છો, એટલું વિચારશો તો તમારી વચ્ચે મતભેદને સ્થાન નહીં રહે. મોટાભાગના વિખવાદના મૂળમાં પોતાની વાતને આંખો મીચી વર્ગી રહેવાની મનોદશા કામ કરી રહી હોય છે, એવી ખેંચતાણ ઇષ્ટ નથી. ભગવાન મારીતીએ બાળકોને પટાવતા હોય તેમ કહ્યું. તેમના ઠપકામાંય મીઠાશ હતી. ભગવાન, આપને અમારા મતભેદની જાણ છે? ભરતે અહોભાવપૂર્વક પૂછ્યું. પોતે જે મન્ય ખોરામાં ખેલ્યા હતા તેમની ચમત્કારિક લાગે તેવી શક્તિનો જાત અનુભવ કરતા ભરત ધન્યતા અનુભવી રહ્યા. હા, એ વિવાદનો ઉકેલ પણ મેં વિચારી રાખ્યો છે. ભગવાન મારીચીને મન આમાં કશું અસાધારણ નહોતું. તેમનો પ્રેમ એટલો વ્યાપક બન્યો હતો કે સામી વ્યક્તિના અંતરમાં ઘોરાતી વાત તેઓ ખુલ્લી કિતાબની જેમ ઉકેલી શકતા. આપની શી આજ્ઞા છે ભગવાન? ભરતરાજે શિષ્ય ભાવે પૂછ્યું. ભરતરાજ, તું રાજકારણી સુગાયા કરીશ તે નહીં ચાલે. તો શું મારે આયુર્વેદને વિસ્તારવાની પ્રવૃત્તિ પડતી મૂકવી? ભરતરાજ ચોંકી ઉઠ્યા. ભગવાન મારીથી જેવી સમતોલ વ્યક્તિએ પોતાને સાંભળ્યા વિના નિર્ણય આપી દીધો એમાં તેમને અઘટિત ઉતાવળ લાગી. કુલપતિ કણવ નારાજ થાય એ તેમને પસંદ નહોતું. ના, તારે એ કામ હાલ પડતું મૂકવાનું નથી. નિષ્ઠાથી થતા બધા કામનું મહત્ત્વ સમાન છે. આયુર્વેદને રાષ્ટ્રના પ્રત્યેક ગ્રામે પહોંચાડવાની પ્રવૃત્તિ દ્વારા પણ તું ભરતને ઉપયોગી થવાનો છે. એ કઈ રીતે ભગવાન? ભરત વચ્ચે પૂછ્યા વિના ન રહી શક્યા. ભરત, રાજ્યતંત્ર સાથે સંકળાયેલા લોકોના સ્વાસ્થ્યની સંભાળ માટે તમે વૈદ્ય રાખો છો, તેમ જનસામાન્ય માટે અધિકૃત લોકવૈદ્ય પણ હોવા જોઈશે ને? સામાન્ય માનવી માંદો પડે ત્યારે તેનો શાસ્ત્રીય પદ્ધતિએ ઔષધોપચાર કરનાર કોણ? સામાન્ય પ્રજાજનોને સાચી સારવાર પામ્યાનું આશ્વાસન પણ નહીં લેવા દઈએ? અત્યારે તો આયુર્વેદના મૂળભૂત સિદ્ધાંતોથી અનભિજ્ઞ વ્યક્તિ સામાન્ય માનવીની સારવાર કરે છે. દુઃખદ પરિસ્થિતિનો અંત લાવવો જોઈએ. આવી પરિસ્થિતિ કાયમ રહે એવું તો આપણે કોઈ ઈચ્છતા નથી. ભરત, તાત્વિક દ્રષ્ટિએ જુઓ તો સૌને પાળનાર અને સંભાળનાર ઈશ્વર છે, પરંતુ સમાજના ઉપલા થરના સાધન સંપન્ન લોકોએ પોતા પૂરતો એ તત્વ વિચારનો અપવાદ ઊભો કર્યા પછી સામાન્ય શ્રેણીના માંદા માણસના માથામાં એવું ભ્રામક તત્વજ્ઞાનનું ચૂસાયેલું છોતું મારવામાં નિષ્ઠુરતા છે. કહે, તારા વિશાળ સામ્રાજ્યના અદના પ્રજાજનની સારવાર કોણ કરે છે? શી રીતે કરે છે? ભગવાન મારીચીએ માનવી માત્રની સમાનતાની આલબેલ પુકારી. આજે તો એવા રોગગ્રસ્ત લોકોની સારવાર કરનાર કુટુંબના અનુભવી વૃદ્ધ કે ગામના અભણ વૈદ્યો સિવાય અન્ય કોઈ નથી. ભરતે એકરાર કરતા હોય તેમ ભાવપૂર્વક કહ્યું. ભરત થોડા શરમાયા પણ ખરા. જીવનને સીધી રીતે સ્પર્શતી આવી મહત્ત્વની બાબત પર ધ્યાન ખેંચવા બદલ તેમણે મનોમન ભગવાન મારીચીનો આભાર માન્યો. રાજ્યના મુઠ્ઠીભર માણસો માટે રાજવૈદ્યની સગવડ અને વિશાળ જનતાનું સ્વાસ્થ્ય યમરાજને સોંપવું એ અન્યાય છે. સારા નૃપતિને ન છાજે તેવો અન્યાય છે. ભરત, રાજવી તરીકે તારે અન્યાયનું નિવારણ કરવું પડશે. એ અન્યાય તું અત્યારે જ ટાળવા માંગતો હોય તો પણ આયુર્વેદની પાયાની વાત સમજતા હોય તેવા પૂરતા વૈદ્ય ક્યાં છે? ભારતરાજ, એવા વૈદ્યો મોટા પાયા પર તૈયાર કરવામાં પડ્યો છે, એ કામ તારું પણ ખરું કે નહીં? હમણાં ભારતરાજને તે કામ એકાગ્ર બની કરવા દે. આમ છતાં હું કહી રાખું છું કે એક કાર્ય ભારતરાજે સીધા રાજકારણમાં ઝુકાવવું પડશે. તેણે પ્રતિષ્ઠાનપુરમાં રહેવું પડશે. ભરત, તું રાજકારણમાં નહીં હો ત્યારે ભારતરાજ તેમાં હશે. અત્યારે હજી તેનો સમય પાક્યો નથી. મારીચીએ ભાવિ પરનો પડદો સહેજ હટાવ્યો. આવશ્યક એટલી આગાહી કરી તેઓ શાંત થઈ ગયા. ભગવાન, આપની આજ્ઞા હું માથે ચડાવું છું, ભરતે નમ્રતાપૂર્વક કહ્યું. નારાજ ન થઈશ ભરત, હમણાં તારે ભરતરાજની જરૂર પણ નથી. જીવનના મૂલ્યોની જાળવણી બાબતમાં તાત્કાલિક કોઈ ભય નથી. તારા રાજ્ય અમલમાં પ્રારંભના વર્ષો મોટા યુદ્ધોમાં વિતાવવાના છે. સામાન્ય રીતે લોકો આફતને સમયે પવિત્ર મૂલ્યોની જાળવણી બાબતમાં સજાગ રહે છે. યુદ્ધ એક આફત છે. તું કહેતો હો તો યુદ્ધ ચલનમાં તારો જમણો હાથ બને તેવો એક મુનિ તને બતાવું. ભગવાન, આપ સુયોગ્ય વ્યક્તિ જ બતાવશો, ભરતે શ્રદ્ધા વ્યક્ત કરી. તારા શૈશવના સખા ગાલોને કેમ ભૂલી જાય છે? રાજનીતિ અને અર્થશાસ્ત્રમાં તે પારંગત છે. યુદ્ધ કૌશલ્યમાં તારી પરખે શોભે તેવો છે. ગાલવાની જે શક્યતાઓ છે તે તારા સાથમાં પૂર્ણ કરાયે ખીલશે. ભગવાન મારીચી ભલામણ કરતા ગાલવને પ્રમાણપત્ર આપી રહ્યા. ભરતરાજને બદલે ગાલ્વ મુનિને લઈ પ્રતિષ્ઠાનપુર પાછા ફર્યા. ભરતે ગાલ્વને સેનાપતિ પદ સોંપ્યું. એ હોદ્દાની રૂએ ગાલ્વ અંતરંગ મંત્રીમંડળમાં પણ સ્થાન પામ્યા. ભરત પોતાના અનેક નાના મોટા સાહસોના સાથી મુનિ ગાલ્વને મેળવી પ્રસન્ન થયા. ગાલ્વની નિડરતા ભલભલા ક્ષત્રિયને જેબ આપે તેવી હતી. ભરત માટેના મમત્વમાં ગાલ્વ શકુંતલા સિવાય અન્ય કોઈથી ઉતરતા ગણવા તૈયાર નહોતા. ભરતના રાજ્ય આરોહણને એક વર્ષ પૂરું થાય ત્યારે મોટો ઉત્સવ યોજવાનું નક્કી કરવામાં આવ્યું. એ ઉત્સવનો કાર્યક્રમ તથા કેટલાક નીતિ વિષયક પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવા મેઘપતિ છંદ પ્રસાદમાં અંતરંગ મંત્રીમંડળની બેઠક રાખવામાં આવી હતી. ઘણા વર્ષો બાદ અંતરંગ મંત્રીમંડળ સક્રિય બન્યું હતું. તેના નિર્ણયો બંધનકર્તા છે એટલી પ્રતીતિ થયા પછી તેનું મહત્ત્વ વધ્યું હતું. મહારાજ દુષ્યંતના રાજકારણના છેલ્લા થોડા વર્ષોમાં અંતરંગ મિત્રમંડળ નિરર્થક તો નહીં પણ શોભાના ગાંઠિયા જેવું અવશ્ય બની ગયું હતું. મહારાજ દુષ્યંતે રોજબરોજના પ્રશ્નોમાં કોઈને પૂછવાનું બંધ કર્યું હતું. ક્યારેક મહત્ત્વના પ્રશ્ન ઊભા થાય ત્યારે પણ તેઓ અમાત્ય અગર સેનાપતિની સલાહ લેતા, પછી તેમને અંતરંગ મંત્રીમંડળની સલાહ લેવાની જરૂર ન લાગતી. સમગ્ર રાજ્ય વહીવટની આલોચના કરનારું વિશાળ મંત્રીમંડળ હતું. તેની બેઠક બે એક વર્ષે એકાદ વખત મળતી. 200-250 મંત્રીઓ એક સપ્તાહ ચર્ચા કરીને છૂટા પડતા. આ ચર્ચામાં અભ્યાસનો અભાવ તરી આવતો. પરિણામે તેમના તરફથી નક્કર રચનાત્મક સૂચન ભાગ્યે જ થતા. કોઈક મંત્રી ક્યારેક ઉપયોગી સૂચન કરતો, રાજાનું તેના તરફ ધ્યાન ન જતું. મહા અમાન્ય પિસુન અને સેનાપતિ ભદ્રસેન સિવાયના અન્ય મંત્રીઓ મહારાજ દુષ્યંતને મન ખાસ મહત્ત્વના નહોતા. ભદ્રસેને લીધા પછી દુષ્યંતે નવા સેનાપતિની નિમણૂક કરી નહોતી. સેનાપતિ વિના નિવૃત્તિ સુધી ચલાવ્યો હતો. ભરતે રાજદુરા હાથમાં લીધા પછી પહેલું કામ નવું અંતરંગ મંત્રીમંડળ રચવાનું કર્યું. આ મંત્રીમંડળમાં ભરત સહિત 7 સભ્યો હતા. ભરત રાજા તરીકે એ અંતરંગ મંત્રીમંડળના અધ્યક્ષ સ્થાને હતા. અન્ય સભ્યોમાં પિશુન દુષ્યંતના અનુભવી અમાત્ય તરીકે આવશ્યક અને ઉપયોગી હતા. રાજ્યતંત્રના સાતત્યની જાળવણી અર્થે અમાત્ય પિશુન અનિવાર્ય હતા. રાજાની પ્રણાલિકાઓના તેઓ જાણકાર હતા. રાજ્ય પ્રત્યેની ભક્તિમાં તેઓ કોઈથી ઉતરે તેવા નહોતા. બીજા સભ્ય હતા ભદ્રસેન. તેઓ નિવૃત્ત થયા હતા. તે શારીરિક અગર માનસિક અશક્તિને લીધે નહીં, પોતાની વાત માન્ય ન રહી તેના વિરોધમાં તેઓ પોતાના સ્થાન પરથી ખસી ગયા હતા. નિરાત્મી પર્વમાં તેમની નિવૃત્તિ થવામાં ઉતાવળ થઈ એમ લાગતું, પણ મહારાજ દુષ્યંતના રાજ્યકાળમાં તે ભૂલ સુધારી લેવાનું શક્ય નહોતું. ભરતે તેમને સામેથી અંતરંગ મંત્રીમંડળમાં જોડાવાનું કહી એ ભૂલ સુધારવાની તક આપી. ભદ્રસેનને મનાવીને ભરતે તેમની શક્તિ રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં પ્રયોજી. આ દ્રષ્ટાંત દ્વારા ભરતે એવી પણ છાપ ઊભી કરી કે તેમના મનમાં કોઈને માટે રાગ દ્વેષ નથી. અંતરંગ મંત્રીમંડળના અન્ય સભ્યો હતા ગાલ્વ, સર્વસેન, વર્ચિન અને દુર્જય. ઉપર છેલ્લી દ્રષ્ટિએ જોતા ભરતનું અંતરંગ મંત્રીમંડળ શંભુ મેરા જેવું લાગે, પરંતુ ભરતે તેની રચના દીર્ઘ દ્રષ્ટિપૂર્વક અને ઊંડા વિચાર પછી કરી હતી. ગાલ્વ સુરવીર અને અભ્યાસી અવશ્ય હતા, પણ રોજબરોજના રાજકારણના ક્ષેત્રમાં તેમને જાજો અનુભવ નહોતો. આ એક નબળા તત્વ સામે ગાલ્વની પસંદગીમાં બીજા અનેક પ્રબળ તત્વ હતા. સમગ્ર મંત્રીમંડળમાં ભરત જેના પર વધારેમાં વધારે વિશ્વાસ મૂકી શકે તેવા ગાલ્વ હતા. એનો અર્થ એમ નહીં કે ભરતને અન્ય સભ્યો પર વિશ્વાસ નહોતો. મંત્રીમંડળના દરેક સભ્ય વિશ્વાસ મૂકવાની બાબતમાં શુદ્ધ કંચન જેવા હતા, પરંતુ ગાલ્વ અને ભરતનો પ્રેમ જુદી સપાટી પર હતો. ભરતના મનોવ્યાપારનો ગાલ્વને જેટલો અનુભવ હતો તેટલો અંતરંગ મંત્રીમંડળના અન્ય કોઈ સભ્યને નહોતો. ભરત કઈ પરિસ્થિતિમાં કેમ વર્તશે તેની ગાલ્વ આબાદ અટકર કરી શકતા. આથી ગાલ્વ ભરતની સૂચના પહેલાં કેટલાક આવશ્યક કામ પતાવી શકતા અને ભરત તે માન્ય રાખતા. ગાલ્વ પ્રતિષ્ઠાનપુરના સેનાધિપતિ તરીકે આવ્યા પછી તેમને ભાગ સૌથી પહેલું કામ 80 ધારીઓની આખી સેના ઊભી કરવાનું આવ્યું. પ્રારંભમાં ગાલ્વે ભદ્રસેનની સહાય લીધી, પણ થોડા જ સમયમાં તેઓ 80નું શસ્ત્ર તરીકેનું રહસ્ય પારખી ગયા અને ભરત શું ઈચ્છે છે એ પણ તેમના ખ્યાલમાં આવી ગયું. મહારાજ ભરત, ગાલ્વે એક દિવસે વિનંતી કરી, તમે મને 80ધારી સૈન્ય તૈયાર કરવાનું કામ સોંપ્યું તે મને બહુ ગમ્યું છે. આ બાબત તમને એક વિનંતી કરવાની છે. હું 80 પર પૂરું પ્રભુત્વ મેળવી શકું તે માટે થોડા સપ્તાહ તમારે મારી સાથે 80ના દાવ ખેલવા પડશે. ગાલ્વ, તમને ભદ્રસેન અધૂરા લાગ્યા? ભરતે સસ્મિત પૂછ્યું. ના, ભદ્રસેન અત્યંત કુશળ છે. શીખનારને શસ્ત્રના હાડમાં પ્રવેશ કરાવવાની તેમની આવડત અજબ છે, પણ તેમની પાસેથી જ હું શીખ્યો કે 80નો શસ્ત્ર તરીકે ઉપયોગ કરનારમાં વિદ્યુતસી ચપળતા હોવી આવશ્યક છે. તમારાથી ચડ્યા તો ચપર યોદ્ધો મારે બીજે ક્યાં શોધવા જેવો. ગાલો પ્રતિદિન સાંજે મેઘ પ્રતિછંદમાં આવતા જજો, આપણે બંને 80ના દાવ ખેલીશું. કહો, 80ધારીઓની સેના કેટલા સમયમાં તૈયાર કરી શકશો? તે મુજબ આપણે ભાવિ કાર્યક્રમ ગોઠવીશું. 5 વર્ષ બસ છે, ગાલવે આત્મશ્રદ્ધાપૂર્વક કહ્યું. ભદ્રસિંહ પોતે પણ કદાચ આ મહાન કાર્ય 5 વર્ષમાં પાર પાડવાની હિંમત ન કરી શક્યા હોત. તેઓ જીવનની અડધી સદી વિતાવી ચૂક્યા હતા ને. કાશીરાજ સર્વસેન પ્રતિષ્ઠાનપુરના ચક્રવર્તી સામ્રાજ્યના જે મિત્ર રાજ્યો હતા તેના મહત્ત્વના પ્રતિનિધિ હતા. પ્રતિષ્ઠાનપુર અને કાશીના સંબંધો વર્ષોથી મીઠા હતા. કાશીરાજ સર્વસેનને પ્રતિષ્ઠાનપુરનું વડપણ સ્વયં સિદ્ધ લાગતું. રાષ્ટ્રના અન્ય રાજ્યોને ઘરે એ વાત ઉતારવામાં સર્વસેનનો ફાળો સૌથી વિશેષ હતો. સર્વસેન ભરત અને રાષ્ટ્રના અન્ય રાજવીઓ વચ્ચે કડીરૂપ હતા. ભરતના શક્તિ અને સંયમના તેઓ પ્રશંસક હતા. રાજામાં અપેક્ષિત એવા બધા સદગુણ તેમને ભરતમાં દેખાતા. વર્ચિન સમર્થ દસ્યુ રાજા હતા. તેમની પાસે 1 લાખ ખંડુ સૈન્ય હતું. મહર્ષિ વિશ્વામિત્રે આર્ય અને અનાર્ય વચ્ચે ઊભા કરેલા મનમેનના વર્ચિન પ્રશંસક હતા. એક જ રાષ્ટ્રની પ્રજા અંતર્વિગ્રહમાં પડવાને બદલે પ્રેમપૂર્વક સાથે રહે તો દેશ સમૃદ્ધ અને સમર્થ બને તેની વર્ચિનને ખાતરી થઈ હતી. વર્ચિન માનતા કે સંપીલા લોકો પર બહારનું આક્રમણ નથી થતું. દસ્યુરાજ વર્ચિન ભરતના શક્તિમંત આદર્શવાદના પ્રશંસક હતા. મોટું સૈન્ય ધરાવતા હોવા છતાં વર્ચિન અંતરથી શાંતિવાદના ચાહક હતા, પણ યુદ્ધવાદના અંત માટેના યુદ્ધમાં તેઓ માનતા. દુર્જય જગતના ઘણા દેશોના જાણકાર હતા. શુભેચ્છક પ્રતિનિધિ તરીકે તેઓ અંતરંગ મંત્રીમંડળમાં સ્થાન પામ્યા હતા. જગતના અન્ય રાષ્ટ્રોનું અસ્તિત્વ ભૂલી પોતાના કોચલામાં પેસી રહીને કોઈ દેશ નિરાતે જીવી શકે એ પ્રકારની માન્યતાને ભરત બ્રહ્મણા માનતા. જગતના અન્ય રાજ્યો વિશેની જાણકારી મહારાજ ભરતને સજાગ રાજ્યતંત્રનું અનિવાર્ય અંગ લાગતું. દુર્જય પ્રથમ પરિચય જ કુલપતિ કર્મ અને ભરતના ઔદર્યથી એટલા પ્રભાવિત થયા હતા કે તેઓ એમના પરમ પ્રશંસક બની ગયા હતા. દુર્જય કણવ અને ભરતની મુક્ત કંઠે પ્રશંસા કરે તેમાંથી તેમની અને અસુર મોવડીઓની વચ્ચે ગેરસમજ ઊભી થઈ. દુર્જય ભરતને મળવા અવારનવાર અસુરોના પ્રદેશમાંથી છટકી જતા. તે પણ અસુરોના મોવડીઓને ન રૂચતું. આટલું ઓછું હોય તેમ દુર્જય આર્યવ્રતના લોકો સાથે મીઠા સંબંધો બાંધવાની તરફેણ કરતા, તેથી તેઓ થોડા અસુરોમાં અપ્રિય થયા હતા. પરંતુ ઘણા અસુરોને તેમની વાતમાં તથ્ય લાગતું. એ અસુરોનું બહુ ઉપજતું નહીં, પણ લોકમતે તેઓ અસર પાડી શકતા. ધીમે ધીમે અસુરોના મોવડીઓની દુર્જય પ્રત્યેની નારાજગી એવે તબક્કે પહોંચી કે તેમને અસુર પ્રદેશ છોડી આર્યવર્તમાં રહેવા આવવું પડ્યું. આર્યવર્તમાં સ્થિર થયા પછી પણ દુર્જય જગતના વિવિધ દેશોના પ્રવાસ કરવાનું ચાલુ રાખ્યું હતું. આ રીતે જોઈએ તો દુર્જય વિશ્વ નાગરિક હતા. ભરતને અનેકવિધ માહિતી તેમના દ્વારા મળતી. ભરતને જગતના અનેક દેશોની પરિચિત હોય તેવી દુર્જય જેવી વિશ્વાસુ આંતરરાષ્ટ્રીય વ્યક્તિ મળવી મુશ્કેલ હતી. દુર્જયનો ભરતને ઘણો ખપ હતો. દુર્જય જગતમાં ભરતના પ્રતિનિધિ તરીકે ફરતા. મેઘ પ્રતિછંદમાં ભરતના અંતરંગ મંત્રીમંડળની બેઠકનો પ્રારંભ ગાલવે રાષ્ટ્રગીત સમાવેદ મંત્રથી કર્યો. ઓમ આ બ્રાહ્મણ બ્રાહ્મણો બ્રહ્મવર્ચસી જાયતામ આ રાષ્ટ્રે રાજન્ય સુરો અદ્રશ્યો અતિથિયાધિ મહારથો જાયતામ દોગદ્રી ગેનુર વોડાન વાનક આસુ શક્તિ પુરંદી યોષાજિષ્ઠુ રથેષ્ઠા સભેયો યુવા અસ્ય યજમાનસ્ય વિરો જાયતામ નિકામે નિકામે ન પર્જન્યો વર્ષતો ફલિન્યો ન ઔષધય પશ્યંતામ યોગક્ષેમો ન કલ્પતામ. હે બ્રહ્મા, હો રાષ્ટ્રમાં બ્રાહ્મણો, આત્મદ્રષ્ટા, બાણવારી સુર, મહારથી રાજ્યકર્તા, દૂધવારી ગા, વૃષભ, મત સતેજ ઘોડા, પ્રેમાર સૌ યુપીઓ, મહી બુદ્ધિમત્તા, રથી સભાજિત વિજિગીષુ ચિરયુવા, યજમાનના વારસ હો, પ્રભુની કૃપા ને વરસજો. મેઘ માગ્યા અહીં સર્વદા, ફરવંતા વૃક્ષ વધજો, હજો યોગ ને ક્ષેમ હા. અમાત્યજી, રાજ્ય આરોહણનો વાર્ષિક દિન ઉજવવા માંગીએ છીએ, પણ પ્રજાને કરવાની નવજોશ બાબતમાં વિચારી રાખ્યું છે કે નહીં? ભરતે વયોવૃદ્ધ અમાત્ય પિશુનને પૂછ્યું. અંતરંગ મંત્રીમંડળમાં પિશુનનું સ્થાન લગભગ નિમંત્રક જેવું હતું. મહારાજ, રાજ્ય આરોહણનો વાર્ષિક દિન ઉજવાતો હોય તેમાં નૃપતિ તરફથી કશી નવાજોશ કરવાનો આવશ્યક નથી. અમાત્ય પિશુને તેમના જૂનવાણી ખ્યાલ મુજબ અભિપ્રાય આપ્યો. અમાત્યજી, આપની એ વિચારસરણીમાં મને થોડો દોષ દેખાય છે. જેના હાથમાં અધિકાર છે તેનો અવારનવાર સત્કાર કરતા રહેવાની પ્રણાલી પડી, એટલે લાંબે ગાળે એ સત્કાર ખુશામતના અધમ પ્રકારમાં પલટાઈ જવાનો. અજાગ્રત રાજવીને એવા સત્કાર ઉત્સવ દ્વારા પોતાનો અહમ પોષવાનો ચસ્કો લાગશે. આમ થતું અટકાવવું હોય તો રાજવીનો સત્કાર થાય ત્યારે તેણે પ્રજાને કોઈને કોઈ પ્રકારની નવાજેશ કરવાનો શિરસ્તો પાડવો જોઈએ. ભરત જાગ્રત રાજવી હતા. રાજાને બગાડનારા તત્વોની તેમને જાણ હતી. એવા તત્વોથી ભવિષ્યમાં પણ રાજવીઓ ઘેરાઈ ન જાય તે માટે ભરત પ્રયત્નશીલ રહેતા. તેમને ભાગ કેટલાક ઉમદા પરંપરા પાડવાનું કામ આવ્યું હતું. ચાલુ ચીલા પર સૌ ચાલે, નવા ચીલા પાડનારની વિશેષતા છે. મહારાજ, ભરતની વાત સાથે હું સહમત છું. પ્રતિષ્ઠાનપુરના રાજ્ય સિંહાસન પર આજ મહારાજ ભરત છે તેઓ પોતાના આદર્શમાંથી ચલાયમાન થાય તેવા નથી, એ હું જાણું છું. પરંતુ બધા રાજવીઓની આદર્શ નિષ્ઠા એટલી ઊંચી કોટીની નથી હોતી, માટે મહારાજ ભરતે એવી કોઈ પરંપરા ન પાડવી જોઈએ જેનો સિદ્ધાંતહીન લોકો દુરુપયોગ કરી શકે. ગાલવે નિસંકોચપણે પોતાનો અભિપ્રાય આપ્યો. સેનાપતિ ગાલ્વ ધર્મને રાજકારણથી અલગ ન માનતા પ્રજાનું જીવન સમૃદ્ધ અને શીલવંત બનાવવામાં રાજાએ સૌથી વિશેષ ફાળો આપવો જોઈએ એમ તે માનતા. મારા ખ્યાલ મુજબ પ્રતિષ્ઠાનપુરમાં રાજ્ય આરોહણનો વાર્ષિક દિન ઉજવવાનો રિવાજ નથી. કાશીરાજ સર્વસેને કોઈને માઠું ન લાગે તેવા મીઠા સ્વરે ઇતિહાસ ટાંકતા હોય તેમ ટકોર કરી, આ ટકોરમાં વિના કારણ એક નવો ઉત્સવ ઊભો કરવા પ્રત્યે અણગમો હતો. એમ જ છે તો નવી પરંપરા ઊભી કરી મુશ્કેલીઓ નોતરવાની શી જરૂર પડી? અમાત્યજી, વર્ચિને તરત તડફડ કરી નાખ્યું. નિખાલસતા વર્ચિનની વિશિષ્ટતા હતી. એવી નિખાલસતાથી કોઈને માઠું લાગે તો વર્ચિન તેની પરવા ન કરતા, તેથી જ તેઓ મહારાજ ભરતને વિશેષ ગમતા. એ વિચાર મારો નહીં, સ્વયં મહારાજનો છે. અમાત્ય પિસુન રક્ષણાત્મક પરિસ્થિતિમાં મુકાઈ ગયા. મહારાજ, તમારો અન્ય સર્વ કાર્ય પૂરા થઈ ગયા કે આવા ઉત્સવો ઊભા કરવાનો શોખ જગાડવો પડ્યો? દુર્જય ગમતી સ્વરે પૂછ્યું. અંતરંગ મંત્રીમંડળની ચર્ચામાં મહારાજ ભરતની પણ મજાક ઉડાવી શકાતી એ તેની વિશિષ્ટતા હતી. દુર્જય, આમાં મારા અંગત શોખનો પ્રશ્ન જ નથી. સુખી જનસમૂહના જીવનમાં ઉત્સવોનું ઉપયોગી સ્થાન છે. એક જ ગરેડમાં ચાલ્યા જતા જીવનથી લોકો ક્યારેક કંટારે છે. એ કંટારો દૂર કરવા તેમને ક્યારેક આનંદપૂર્વક ફેરફાર આપવાનો આવશ્યક છે. જીવન રસાળ બનાવવા માનવને વૈવિધ્ય જોઈએ. ઉત્સવો અવૈવિધ્ય પૂરું પાડે છે. ઉત્સવો જીવનની રોજિંદી બાબતો એક બે દિવસ પૂરતી ભૂલાવી જનતાને આનંદ કરવાની તક આપે છે. ભરતે ખુલાસો કરતો હોય તે રીતે ઉત્સવોની અનિવાર્યતા સમજાવી. મહારાજ ભરત, આપ પૂરતો વિચાર કર્યા વિના ભાગ્ય જ કોઈ પગલું ભરો છો. આપને સતત નવ નવ સૂજા કરે છે. સર્વસેને કહ્યું. કાશીરાજ સર્વસેન, મને દરેક બાબતનો વિચાર કરવાની ટેવ છે તે હું સ્વીકારું છું, પરંતુ ઉત્સવોના મહત્ત્વનો વિચાર કરનાર હું પહેલો નથી. એટલી સ્પષ્ટતા જરૂરી માનું છું. આપણા વડવાઓ પણ લોકજીવનમાં ઉત્સવનું સ્થાન હોવું જોઈએ એમ માનતા, એટલે તેમણે જીવનમાં ઉત્સવો વણી લીધા. એમ ન થયું હોત તો લોકો આપમેરે ફાવે તેવા ઉત્સવો ઊભા કરત. તેઓ અવરે ચીલે ચડી જવાનો ભય ખરો. એક બીજી દ્રષ્ટિએ પણ ઉત્સવો આવશ્યક છે. કઈ? ગાલવે ભાવુક રીતે પૂછ્યું. ભરતની બધી વાતના તે પહેલેથી પ્રશંસક હતા. આપણા રાષ્ટ્રનું સૌથી કિંમતી ધન કયું? કોઈ કહેશે હીરા, મોતી, જવેરાત કે સોનું, રૂપું. હું કહું છું ના. કોઈ કહેશે કે રાષ્ટ્રની વિશાળ મહેનતુ જનતા પોતાના ઉદ્યમ દ્વારા જે ઉત્પન્ન કરે છે તે સૌથી કિંમતી ધન છે. હું તેની પણ ના કહું છું. આ બધું ધન નથી કે ઉપયોગી નથી એમ હું નથી કહેતો, પણ તેને હું રાષ્ટ્રનું સૌથી કિંમતી ધન ગણવા તૈયાર નથી. મારે મન રાષ્ટ્રનું સૌથી કિંમતી ધન છે આપણી ઉગતી પેઢી. જે રાષ્ટ્રની ઉગતી પેઢી નિર્માલ્ય બને તેનો વિનાશ થાય છે. ઉગતી પેઢી ચૈતન્યવંતી બને તે માટે તેમનામાં રમતગમતોમાં પારંગત થવાનો શોખ ઊભો કરવો જોઈએ. ઉત્સવો નિમિત્તે યુવાનોની રમતગમતની સ્પર્ધા સાથોસાથ રાખવામાં આવે તેમાંથી એવી ભાવના ઊભી થશે કે યુવાન પેઢી બારે માસ રમતોમાં રસ લેતી થઈ જશે. સ્પર્ધામાં જીવનભર થોડા હશે, પણ તેમની અસરથી ગામ ગામ રમતની જે ભાવના ફેલાશે તેથી એ બધાના શરીર કેરવાશે. પથ્થર સાથે અફરાય તો પણ પાછા ન પડે એવી ખડતર પ્રજા આ રીતે ઊભી થશે. રમતગમત દ્વારા આવી સિદ્ધિ હાંસલ કરવી હોય તો રમતોની સ્પર્ધા ઉત્સવોની આકર્ષક અંગ બનવું જોઈએ. યુવાન ભરત રાષ્ટ્રની યુવાનીને ઘડવા ઉત્સુક હતા. મહારાજ, આ બધી અદ્ભુત વાતો છે. યુવાન પેઢીને ચાનક ચઢાવવા માટે પણ ઉત્સવો હોવા જોઈએ એટલું હું સ્વીકારું છું, પરંતુ જે ઉત્સવનો ભવિષ્યમાં દ્રષ્ટિવિહીન રાજવીઓ દ્વારા દુરુપયોગ થવાની સંભાવના છે તેને બદલે કોઈક બીજો ઉત્સવ શોધી કાઢો ને. દુર્જયે ત્વરિત ઉકેલ દર્શાવ્યો. દુર્જય, રાજ્ય આરોહણ દિનને ઉત્સવનું સ્વરૂપ આપવામાં ઉગતી પેઢી ઉપરાંત સમગ્ર પ્રજાને ગણવાની પણ ગણતરી છે. એ શુભ દિને હું જે નવજોશ કરવા માંગુ છું તે વિશિષ્ટ પ્રકારની છે. તેમાં રાજવીએ થોડી આવક ગુમાવવાની છે તો પ્રજાએ પણ રાષ્ટ્ર ઘડતરમાં ઉપયોગી એવી તે નવજોશના અમલ અર્થે અમુક પ્રકારનો સંયમ જાળવવાનો છે. રાષ્ટ્ર ઘડતર સાથોસાથ પ્રજા ઘડતરનું પણ એક કાર્ય છે. આવી નવજોશ રાજ્ય આરોહણ દિનની ઉજવણી પ્રસંગે કરી હોય તો પ્રજાને તેના પાલનમાં ચીવટ રહે એટલી જ મારી ગણતરી છે. ભરતે વિસ્તૃત ખુલાસો કર્યો. મહારાજ, આપ સી નવા જોશ કરવા માંગો છો તે કહો ને, એ જાણશું એટલે અમારા મનમાં પણ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ભદ્રસેને ચર્ચામાં ઝુકાવ્યું. તેમની અંદરનો સેનાપતિ હવામાં બાજકા ભરવાને બદલે નક્કર મુદ્દાઓ જાણવા ઉત્સુક હતો. ભદ્રસેન, એ થયો સરળ માર્ગ. હું નવજોશના મુદ્દા રજૂ કરી દઉં તો આપને વિચાર કરવાની તકલીફ ન લેવી પડે, તે તંદુરસ્ત મનોવૃત્તિ નથી. આ કક્ષાએ સૌએ સ્વતંત્ર રીતે વિચાર કરવાની ટેવ પાડવી જોઈએ. મારી વાતના સ્વીકાર કે અસ્વીકારથી વિશેષ રસ તમે સૌ એમાં ન લો તે મને એક પ્રકારની પંગુતા લાગે છે. તમે પણ આ બાબત વિચારી સૂચન કરો તો સંભવ છે કે કોઈ અણધારી નવી વાત આપણા ધ્યાનમાં આવે. એટલા માટે મેં અમાત્યજીને તેમણે આ બાબતે કંઈ વિચારું રાખ્યું છે કે નહીં તે પૂછ્યું. ભરતે ચર્ચાના મુદ્દા તૈયાર રાખ્યા હતા, પણ અંતરંગ મંત્રીમંડળના અન્ય સભ્યો પણ વિચારતા થાય એ આશયથી તેમણે એ જાહેર કર્યા નહોતા. મહારાજ, હું નવજોશ નિરર્થક માનતો હોઉં પછી તે વિશે વિચારવાનું કેવી રીતે બને? પિશુને ઉત્સવથી પોતાની જાતને પવન નાખતા કહ્યું. આટલી ક્રિયા દ્વારા તેમણે પોતાની કશી ગલતી નથી થઈ એમ સૂચવ્યું. મહારાજ, આજ અમે ઊંઘતા ઝડપાયા. આપ જ જે વિચારી રાખ્યું હોય તે કહો. કાશીરાજ સર્વસેને સમાધાનકારી ઉકેલ સૂચવ્યો. ખેલદીલીપૂર્વક તેમણે પૂર્વ તૈયારીઓનો અભાવ સ્વીકાર્યો. મારા મનમાં વન સંરક્ષણનું કામ લોક કાર્યક્રમ તરીકે હાથ ધરવાની વાત છે. ભરતે આ કાર્યક્રમને સૌથી વધારે મહત્વનો ગણાવ્યો. વન પ્રત્યેનો પ્રેમ તેમને માતાના ખોરામાંથી મળ્યો હતો. મહારાજ, આ દેશમાં વનનો ક્યાં તૂટો છે કે તેના સંરક્ષણનો વિશિષ્ટ કાર્યક્રમ ઘડવો પડે? વર્ચિને ચર્ચાનો ગોરો ગભડાવ્યો. વર્ચિન વન સાથે એટલા ઓતપ્રોત હતા કે તેના અભાવની તેમને કલ્પના સરખી આવે તેમ નહોતી. દસ્યુરાજ વર્ચિન, આપણા દેશમાં અરણ્યો વિપુલ પ્રમાણમાં છે તે સારું છે કે ખરાબ? ભરતે સીધો જ સવાલ પૂછ્યો. મહારાજ, સારા ખરાબનો પ્રશ્ન અસ્થાને છે. અરણ્યો વિના માણસનું જીવન અશક્ય છે. વર્ચિન ગંભીર બની ગયા. દસ્યુઓ માટે વનની બહાર જવાનું અસંભવ હતું. વન તેમને માટે પ્રાણવાયુ સમાન હતા. સૌને માટે એટલા જ મહત્ત્વના હશે એવી તેમની ધારણા હતી. મોટાભાગના વન કાપી નાખીને તેના ખેતરો બનાવ્યા હોય તો? ભરતે ચોંકી ઉઠાય તેવું અંતિમ ઉદાહરણ આપ્યું. એવું તો કોઈ ગાંડી વ્યક્તિ કરે, એથી કોઈને શો લાભ? વર્ચિનને કોઈ વન કાપી ખેતરો કરે એવી કલ્પના સરખી નહોતી આવી. હવા હોય, પાણી હોય, ખોરાક હોય, તેમજ વન પણ હોય એવી વર્ચિનના અંતરમાં દઢ ગાંઠ હતી. હવા ન હોય તેવો વિચાર પણ ન આવે, તેમજ વર્ચિનને અરણ્ય ન હોય તેવો વિચાર આવ્યો ન હોય. લાભ કેમ નહીં? વન વાડીને ખેતરો કરાવે તો રાજાને આવક થાય કે નહીં? ભરતે ગણતરીપૂર્વક આર્થિક લાભની વાત આગળ ધરી. મહારાજ, વન છે તો ધરતીનો રસ કસ છે. તાત્કાલિક નજીવી આવકના લોભમાં ધરતીનો રસકસ સુકાવા દઈ હરિયારી જમીનનો વેરાણ રણમાં ફેરવે તેવો મૂર્ખ રાજા કોઈ હોય કે? વર્ચિનને ભરતના સોંસરવા ઉતરી જાય તેવા પ્રશ્નનો વન સંરક્ષણ મહત્વ સમજાયું. મહારાજ ભરતની દીર્ઘદ્રષ્ટિ માટે તેમને માન થયો. મુસીબત ઊભી થાય તે પહેલાં તેનું નિરાકરણ વિચારવું એ જ સાચી સમજ. એવા રાજા પણ હોય જગતમાં મૂર્ખ કદી નિર્વેશ જવાના નથી. નાકની દાંડીથી આગળનું કશું ન જોઈ શકે તેવા સ્વાર્થ અંધ લોકો શું કરે અને શું ન કરે તે કંઈ કહેવાય નહીં. દસ્યુરાજ વર્ચિન કહે છે તેવા મૂર્ખ લોકો રાષ્ટ્રનું સત્યનાશ ના કાઢે તે માટે આપણે આજથી એવી પરંપરા પાડી દઈએ કે એક વૃક્ષ પણ પાડવું હોય તો યજ્ઞ કરવો પડે. મારી વાત બરાબર છે ગાલ્વ મુનિ? વેદમાં વૃક્ષોને પવિત્ર અને પૂજનીય માનવામાં આવ્યા છે. એના ઉચ્છેદ પ્રત્યે સ્પષ્ટ નારાજી બતાવવામાં આવી છે. એ વૃક્ષ પણ કાપવું હોય તો બ્રાહ્મણ દ્વારા મંત્રોચ્ચાર કરાવવા પડે. ગાલ્વે કહ્યું, આપ સૌ મંજૂરી આપો તો મારા મિત્ર ગુણસ્મદનો વૃક્ષ વિશેનો અભિપ્રાય ટાંકી બતાવો. મહારાજ ભરતે રજા માંગી. મહારાજ, આપે રજા માંગવાની જરૂર નથી. આપને મહત્વની લાગી તે વાત અવશ્ય જાણવા જેવી હશે. સર્વસેને કહ્યું, ગુણસ્મદ માને છે કે માનવ જાતની અનાજની જરૂરિયાત યુગે યુગે વધતી જવાની છે. અનાજ વનસ્પતિ દ્વારા મળવાનું છે. ધરતી વાયુ અને પ્રકાશમાંથી અન્ન ઉત્પન્ન કરવાની શક્તિ માત્ર વનસ્પતિમાં છે. ધરતીમાંથી રસ ચૂસવા વનસ્પતિને પાણીની જરૂર રહે છે. જગતને પાણી પૂરું પાડે છે મેઘરાજા. મેઘ અને વૃક્ષો વચ્ચે ગાઢ સંબંધ છે. વૃક્ષોમાં મનોવેગી સંદેશા મોકલવાની શક્તિ છે. આવા મનોવેગી સંદેશાની શક્તિથી વૃક્ષો વાદળા વરસાવે છે. વૃક્ષો ન હોય તો વાદળા સાથેનો આપણો નાતો તૂટી જાય. જીવન અને નિસર્ગ વચ્ચેની સમતુલા જોખમાય. વૃક્ષો અને વનોનું છેદન થયું તો રાષ્ટ્રની આબાદી પર કુઠારાઘાત થવાનો છે. ગુણસ્મદ કહે છે કે માનવીની આધ્યાત્મિક ઝંખના મરી જવા દેવી ન હોય તો તેને વિશાળ વૃક્ષોના સહવાસમાં રાખો. ભરતે વૃક્ષોને માનવીની ભૌતિક જરૂરિયાતથી માંડી આધ્યાત્મિક ઝંખના સુધી બધી બાબતમાં સંકલિત કરી દીધા. મહારાજ, આ રાષ્ટ્રમાં વન સંવર્ધનની જરૂર આજે ભલે ન હોય પણ વન સંરક્ષણ અતિ મહત્વનું છે. એ કાર્યક્રમનો અમલ કઈ રીતે કરીશું? કાશીરાજ સર્વસેને પૂછ્યું. રાજ્ય આરોહણના દિનના ઉત્સવ પ્રસંગે રાષ્ટ્રભરના રાજવીઓ જાહેરમાં પ્રતિજ્ઞા કરે કે તેઓ વન તોડી ખેતર ઊભા થવા નહીં દે. જે લોકો જાણીને કે અજાણતા વૃક્ષ છેદનમાં સીધો કે આડકતરો ભાગ ભજવ્યો હોય તેના પ્રાયશ્ચિત રૂપે દરેક કુટુંબે એક વૃક્ષ વાવીને ઉછેરવાનું વ્રત લેવું. વૃક્ષારોપણના વ્યક્તિગત કાર્યક્રમ ઉપરાંત સામૂહિક વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખવો. વૃક્ષોને પવિત્ર ગણવાની વાત સર્વત્ર પ્રચલિત કરવી. નાના મોટા સૌને માટે વૃક્ષ પૂજા વ્રતો ચાલુ કરવા. મહારાજ, આ કાર્યક્રમ વહેલી તકે અમલમાં મૂકવા જેવો છે. ભય ઊભો થાય ત્યારે તેનો સામનો કરવાની તૈયારી કરવાને બદલે આગળથી તૈયાર રહેવું વધારે સારું. ભદ્રસેને બધા સભ્યોના અંતરની લાગણીનો પડઘો પાડ્યો. ભદ્રસેન વૃક્ષરોપણનો કાર્યક્રમ સરસ રીતે પાર પાડનાર પ્રથમ સહસ્ત્ર ગ્રામમાં રાજ્ય તરફથી વાવ બંધાવી આપવાની ઘોષણા હું આ પ્રસંગે કરવા ધારું છું. એ વાત તમને કેમ લાગે છે? ભરતે પૂછ્યું. મહારાજ, એ ઘોષણા આપને છાજે તેવી હશે. અમાત્ય પિશુને વચ્ચે કહ્યું. સૌએ એ વાતનો સ્વીકાર કર્યો. ભદ્રસેન, આ કાર્યક્રમના જ ભાગ જેવી હું એક બીજી વાત કરવા માંગુ છું. તેનો કદાચ આપ વિરોધ કરશો તેવી મને ભીતિ છે. ભરતે વાતાવરણ હળવું કરવા આછુસ્મિત કર્યું. મહારાજ, આપ અંતર્યામી લાગો છો. દુર્જય હસ્યા. મુક્ત મને થતી વિચારોની આપલે તેમને ગમી હતી. મહારાજ, આપ શિકાર પર પ્રતિબંધ મૂકવાની વાત કરવા માંગો છો ને? ભદ્રસેને બરાબર અટકર કરી. વર્ષો પહેલાંની વાત ભદ્રસેન ભૂલ્યા નહોતા. રાજકારણમાં પડેલાઓને કશું ન ભૂલવાની ટેવ જીવનમાં પહેલી પડે છે. હા, પશુઓના શિકાર બાબતમાં તમે મારી વિચારસરણીથી પરિચિત છો. હું માનું છું કે રાષ્ટ્રના સમગ્રતયા હિતને જોખમવા ન દેવું હોય તો જેમ વન સંરક્ષણ કરવું પડશે તેમ વન સંરક્ષણ માટે તેમાં વસતા પશુ પક્ષીઓને પણ રક્ષવા પડશે. એ બંને પરસ્પર અવિભાજ્ય રીતે સંકળાયેલા છે. નિસર્ગની સમતુલાની જાળવણી અર્થે પણ વન્ય પશુઓની હિંસા રોકવાનું આવશ્યક છે. જીવ માત્ર પ્રત્યે આદર કેળવવાની વાત પણ શિકાર બંધ કરવા માટેનું એક ઓર કારણ છે. ભરતે જગતભરનું જીવન પરસ્પર પરાવલંબી હોવાનો સિદ્ધાંત રજૂ કર્યો. સાથોસાથ વ્યર્થ જીવન હિંસા અટકાવવાનું પણ સૂચન કર્યું. મહારાજ, આપને વર્ષો પહેલાંનો પ્રસંગ યાદ હશે. કિશોર વયમાં આપે શસ્ત્ર વિદ્યામાં પ્રાવીણ્ય પ્રાપ્ત કરવા અર્થે પ્રાણી હિંસા કરવાની અનિચ્છા દર્શાવી હતી. ત્યારે હું ચોંક્યો હતો. કોઈ ક્ષત્રિય બહાર આવી બેહુદી વાત કરે તે મારી કલ્પના બહાર હતું. આમ છતાં આપ શસ્ત્ર વિદ્યામાં પારંગત થયા તે હું જોતો રહ્યો છું. તે વખતથી હું શિકાર અને જીવહિંસા બાબત ઊંડાણથી વિચાર કરતો રહ્યો છું. હું આપના ખ્યાલ સાથે સંમત થઈ શક્યો નથી. છતાં મેં મારો વિચાર આપના પર લાદવાનો કદી પ્રયત્ન કર્યો નથી. એટલું આપ પણ સ્વીકારશો. આપે હમણાં જ દસ્યુરાજ વર્ચિનને કહ્યું કે મૂર્ખાનો કદી નિર્વશ જવાનો નથી. આપની એ માન્યતા બરાબર છે. તેમજ હું માનું છું કે આ જગતમાં લડકણા લોકો પણ કાયમ રહેવાના છે. કશા કારણ વિના જેમના હાથમાં ચર આવ્યા કરે તેવા યુદ્ધખોરોનો જગતમાં ટોટો નથી. એવા લોકો હશે ત્યાં સુધી શાંતિપ્રિય લોકોએ પણ ટકી રહેવા શસ્ત્ર વિદ્યા શીખવી પડશે. બે હાથ વિના તારી પડતી નથી તેનો આ દાખલો છે. આપણે ન લડવું હોય પણ આપણો પડોશી યુદ્ધ કરવા હણહણી રહ્યો હોય ત્યારે આપણી પાસે બે જ માર્ગ છે. એક માર્ગ માનવીના આત્મા જેટલું જ મહત્વનું સ્વાતંત્ર્ય ગુમાવી પરાધીન થવાનો અને બીજો આક્રમણને મારીને હટાવવાનો. પરાધીનતા સ્વીકારવાનું કોઈ કબૂલ ન કરે. એકવાર પરાધીનતા કબૂલ્યા પછી માણસને કેટલી હદે નીચા ઉતરવું પડે તેની કોઈ સીમા નથી. એટલે બીજો લડવાનો જ માર્ગ બાકી રહ્યો. લડવું હોય તો શસ્ત્ર વિદ્યા શીખવી પડે. શિકાર પર પ્રતિબંધ મુકાય તો શસ્ત્ર વિદ્યા શીખવાની મુશ્કેલ બની જાય. ભદ્રસેને પોતાનું દ્રષ્ટિબિંદુ વિસ્તારપૂર્વક વ્યક્ત કર્યું. મને શસ્ત્ર વિદ્યાથી અનભિજ્ઞ માનશો? મહારાજ ભરતે ભદ્રસેનની વાત શાંતિપૂર્વક સાંભળી તેમના મુદ્દાની નબળી કડી પર પ્રહાર કરવાનો પ્રયત્ન કર્યો. મહારાજ, આપ આ બાબતમાં અપવાદ છો. અપવાદ પરથી સર્વસામાન્ય નિયમ ન બાંધી શકાય. એક બીજી વાત પણ હું આપના લક્ષ્ય પર મૂકવા માંગુ છું. શસ્ત્ર વિદ્યામાં નિશાન પાડતા આવડ્યું એટલે બધું આવડી ગયું એમ ન મનાય. શસ્ત્ર વિદ્યા માત્ર એટલામાં સમાય નથી જતી. કટોકટી વખતે નાડી ઢીલી પડવાથી ગભરાઈ જવાય તો ગમે તેટલી અફર નિશાનબાજી નિરર્થક જવાની છે. સામે મૃત્યુ દેખાતું હોય ત્યારે પણ માનવ ઢીલો ન પડી જાય એ પ્રકારની તાલીમ શિકાર દ્વારા જ મળે. ભદ્રસેને પોતાનું દ્રષ્ટિબિંદુ આવેગપૂર્વક રજૂ કર્યું. શિકારની છૂટ આપવી કે ન રાખવી તે બાબત પોતે વિચાર્યું છે તેની ભદ્રસેને સૌને પ્રતીતિ કરાવી. મહારાજ ભરત જેટલા કુશળ લક્ષ્યવેધી છે એટલા જ અડગ ગજાવાળા છે. નિર્દોષ પશુઓનો શિકાર કર્યા વિના એમનું ગજું વિકસ્યું તેમ અન્યનું કેમ ન વિકસે? ગાલવાને શિકાર દ્વારા થતી હિંસા પ્રત્યે ઊંડી નફરત હતી. તેમનું અને ભરતનું માનસ એક રીતે ઘડાયું હતું. મહારાજ, સમગ્ર જનતાને લાગુ પડે તેવો કોઈ નિયમ ઘડવાનો હોય ત્યારે આપના કે ગાલવ મુનિના અપવાદરૂપ દ્રષ્ટાંતો રજૂ કરવાથી ન ચાલે. બધાનું ગજું એટલું મોટું ન હોય. વર્તીને તેમની રીતે ચર્ચામાં ઝુકાવ્યું. શિકાર પર પ્રતિબંધ મૂકવાની કલ્પના સરખી તેઓ સહી શકે તેમ નહોતા. દસ્યુઓના જીવનમાં શિકાર કેન્દ્ર સ્થાને હતો. મને શિકાર પર સમૂર્ગો પ્રતિબંધ મૂકવાનું વ્યાજબી નથી લાગતું. લોકો મોટા પાયા પર જેનું ઉલ્લંઘન કરવાના હોય એવો નિયમ ઉપરથી લાદી બેસાડવો બરાબર નથી. દુર્જય પોતાનો અભિપ્રાય આપ્યો. ભદ્રસેનનો મુદ્દો તેમને સાચો લાગ્યો હતો. ભરત સમક્ષ સાચી લાગે તે વાત રજૂ કરી શકાય છે એ તેમના ભરતપ્રેમનું મુખ્ય કારણ હતું. વન સંરક્ષણ અને મૃગ્યા પ્રતિબંધ બંને એક બાબત હોય એમ મને નથી લાગતું. એ બંને જુદી બાબતો છે. આપણે જે જગતમાં વસીએ છીએ તેમાં લોકોની રડાયક શક્તિ ઓસરે તે ઇચ્છનીય નથી. સર્વસેને તેમની ઠાવકી રીતે ભદ્રસેનની તરફેણમાં અભિપ્રાય આપ્યો.